शासनों की तरह पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेश्वरम प्रतिदिनम कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला बुकमा पानू नौ એટલે બીજા પાર્ટમાં બીજો વિભાગ એમાં પાનું નવમું છે અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 270 બીજા વિભાગનો પ્રશ્ન 6 સેકન્ડ પાર્ટનો ક્વેશ્ચન નંબર 6 તો ક્વેશ્ચન નંબર 6 છે તે ઉપાદેય તત્વો કયા છે। અત્યારે આપણે નવ તત્વની વાત ચાલે છે અને એમાં નવ તત્વ વિશે વાત કર્યા પછીથી હે અને ઉપાદેયની વાત આવી તો એમાં પ્રશ્ન છઠ્ઠો છે એમાં પૂછે છે કે ઉપાદેય તત્વો કયા છે। ઉપાદેય શું છે તે આદરણીય વસ્તુ છે। ઉપાદેય છે તે આદરણીય છે અને એ કરવા યોગ્ય છે એ આપણે ઉપાદેય તરીકે લઈએ છીએ। તો ઉપાદેય તત્વો કયા છે, આદરણીય, સ્વીકારવા યોગ્ય, આશ્રવ કરવા યોગ્ય એવા તત્વો કયા છે? ઉત્તર આપ્યો છે કે અક્ષય અનંત સુખ તે ઉપાદેય છે। બધાને આ જોઈએ છે, અક્ષય જેનો ક્ષય ના થાય તેવું, જેનો ક્યારેય ક્ષય ન થાય, ઓછું થાય નહીં, વધારે પણ થાય નહીં, એક સરખું વહ્યા કરે, એટલે જેમાં ઘટાડો ન થાય, પૂર્ણ સુખ પ્રાપ્ત થયું હોય એટલે વધવાની તો એ વાત જ ન રહી હોય, પૂરેપૂરું પ્રાપ્ત થયું હોય એટલે હવે એમાં ઘટવાની જ વાતો, એટલે એ રીતે જોઈએ તો એ અવ્યાબાદ વ્યય ન થાય તેવું અને અટકે નહીં તેવું અને અક્ષય એટલે ક્યારેય એનો ક્ષય ન થાય તેવું એવું અનંત સુખ તે ઉપાદેય છે અને તેનું કારણ મોક્ષ છે। મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે। મોક્ષને કારણ બતાવ્યું ઉપાદેય સુખનું, જે સુખ પ્રાપ્ત કરવું છે તે મોક્ષમાં એટલે મુક્તિની અવસ્થામાં પ્રાપ્ત કરી શકાશે। મોક્ષ કોનો છે? આત્માનો। આત્મા મુક્તિની અવસ્થા પ્રાપ્ત કરે એને મોક્ષ કહેવામાં આવે। મુક્ત શેનાથી થવું છે? મુક્ત એને કર્મોથી મુક્ત થવું છે। કર્મ જડ છે તો પછી કર્મોથી મુક્ત થવાનો શું અર્થ? કર્મ જડ છે, એ બાહ્ય પદાર્થ છે, એ ભગવાન આત્મા કરતા જુદા છે, તો પછી એમ કેમ કહેવામાં આવે છે કે કર્મોથી મુક્ત થવું છે? કર્મ તો બીજો પદાર્થ છે અને બીજા પદાર્થથી એને મુક્ત થવાનો ક્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે, તો એમ કેમ કહેવામાં આવે છે કે કર્મોથી મુક્ત થવું છે? તો પ્રભુ અહીંયા એમ કહેવું છે કે મોક્ષ એટલે મુક્તિની અવસ્થા છે, એટલે મુક્તિની અવસ્થા એટલે જીવે બાહ્ય ભાવોથી, વિભાવ ભાવોથી મુક્ત થવું છે અને એને ભાવકર્મથી મુક્ત થવું છે। ભાવકર્મથી એ મુક્ત થાય એટલે એને લઈને એ જડકર્મથી મુક્ત થઈ જાય છે। અહીંયા ભાવકર્મનો ક્ષય થાય છે એટલે એના નિમિત્તે બહારમાં પેલા જડકર્મો જે પૂતગળો કર્મ રૂપે બંધાયેલા હતા અને એ કર્મરૂપે બંધાઈ અને કર્મફળ આપતા હતા, એક પરમાણુઓ છૂટા પડી જાય છે, ફળ આપવાની શક્તિ રહિત થઈ જાય છે। એ વસ્તુ જે છે એ જડકર્મની છે, એને લઈને જીવમાં કંઈ ફેર પડતો નથી। જીવમાં જે કંઈ ફેર પડે છે, મુક્તિની અવસ્થા જે જીવની બતાવી છે, એમાં તો જીવના પોતાના ભાવકર્મ જે એને પૂર્વે જેવા ભાવ કર્યા હતા એ ભાવની નિજરા થાય છે. એ ભાવને લઈને જે આવ્યા કર્મો એ કર્મોની નિજરા થાય છે અને એ દશા મુક્તિની અવસ્થા છે. બીજા નવા વિભાવ ભાવ થતા જ નથી, નવી કોઈ એવી ઈચ્છા એસણા તૃષ્ણા રહેતી જ નથી, એવી મુક્તિની અવસ્થા છે. એને મોક્ષ કહેવામાં આવે છે. એટલે એ મુક્તિની અવસ્થામાં સુખ ક્યાંથી આવે છે? સુખ તો અંતરમાં પડ્યું જ છે, એટલે આત્માનો સ્વભાવ જ સુખી છે. આત્મા સ્વભાવે આનંદ સુખ અને જ્ઞાન રૂપ છે, એટલે એને બહારથી કંઈ જ્ઞાન કે સુખ કે શાંતિ લેવા જવું પડતું નથી. એને એવા સુખ શાંતિ માટે કોઈની અપેક્ષા નથી. કોઈ હોય તો એને આનંદ મળે, કોઈ હોય તો એને શાંતિ થાય, અથવા તો કોઈ ન હોય તો એને શાંતિ થાય, એવું કંઈ છે જ નહીં. એને આનંદ શાંતિ સુખ એના પોતામાં જ પડ્યું છે. માત્ર એ તરફ એની દ્રષ્ટિ નથી અને એની દ્રષ્ટિ બહારમાં ફરે છે. બારમાં એનો ઉપયોગ સમયે સમયે પલટાયા કરે છે. એક પદાર્થ તરફથી બીજા તરફ, બીજાથી ત્રીજા તરફ, ત્રીજાથી ચોથા તરફ, એમ એ વિકલ્પોમાં જે રાચે છે એ વખતે એનો ઉપયોગ એટલી જ ઝડપથી પલટાય છે. એક સમયમાં એ શિકાગોમાં છે, બીજા સમયે એલએમાં છે, ત્રીજા સમયે ફિનિક્સમાં છે, ચોથા સમયે સુરતમાં છે, પાંચમા સમયે મુંબઈમાં છે, છઠ્ઠા સમયે દેવલાલીમાં છે. એને વાર નથી લાગતી, એના ઉપયોગને પલટતા વાર નથી લાગતી. અને જેટલી ઝડપથી એ ઉપયોગ પલટે છે, એ દરેક ઝડપથી પલટતા ઉપયોગની સાથે એના વિકલ્પો રહેલા છે અને વિકલ્પની સાથે એના આત્માના ભાવ કેવા છે, તો કે સ્વભાવ કરતા જુદા વિપરીત વિકારી ભાવ છે. અને એને લઈને જીવ નવા ભાવકર્મ ભાવ આશ્રવ અને એના નિમિત્તે દ્રવ્યકર્મ બાંધે છે. આ બધું એને દુઃખનું કારણ છે. એટલે આ બધાથી રહિત એવી મુક્તિ, એ મોક્ષ. અને એ મોક્ષ કોઈ સ્થળ નથી, કોઈ જગ્યા નથી. મોક્ષ જે છે એ તો મુક્તિ, એટલે આત્મા પોતે જેવો શુદ્ધ નિર્મળ સ્વરૂપે છે એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કરવું. સોનાનો ગોળો લીધો હોય અને એ સોનાના ગોળાને રાખવાળો કર્યો હોય ને પછી મળવાળો કર્યો હોય ને પછી કોઈ કલરવાળો કર્યો હોય ને બધા જાત જાતનું બધું એની પર ચડાવી દીધું હોય, તો એમાં કંઈ એનું સોનું દેખાતું નથી. એની સોનાની સુંદરતા આપણને દેખાતી નથી. પણ એનાથી એ રહિત થાય એટલે પછી એને કંઈ બીજી વધારાની સુંદરતા આપવાની જરૂર પડતું નથી. એ પોતે સુંદર જ છે. એ મલિનતાને જ્યારે આપણે દૂર કરીએ ત્યારે એ સોનું સોના રૂપે દેખાય જ છે, પ્રકાશિત થાય જ છે. પણ જ્યાં સુધી એની પર માટી લાગેલી છે, એની પર કચરો ચોટેલો છે, એની પર રંગ લાગેલો છે, ત્યાં સુધી એ સોનું આપણને સોનાપણે સુંદરતાપણે દેખાતું નથી. એટલે એ મલિનતા દૂર થાય એટલે એ તો સુંદર જ છે. એવી રીતે ભગવાન આત્મા તો સુંદર છે, એ સુખમય છે, એ જ્ઞાનમય છે. એનો સ્વભાવ જ જ્ઞાન અને આનંદનો એનો સ્વભાવ જ છે. અનંત ગુણ જે કહીએ છીએ તો એ ગુણ હોય તો અંદર એમાંથી એ વસ્તુ આવશે કે એમને એમ આવશે. આપણે કેટલી બધી વસ્તુઓનો નિર્ણય કરીએ છીએ, કેટલી બધી વસ્તુઓનો અનુભવ કરીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે આ અનુભવ થાય છે તો એ અનુભવ થઈ શકે એવો કોઈક આત્મામાં ગુણ હોવો જોઈએ એવો આપણે વિચાર જ નથી કરતા. આપણે કેટલા બધા જાતના અનુભવ કરીએ છીએ, એ જાત જાતના અનુભવ કરીએ છીએ અને એ નાના પ્રકારના આનંદ, નાના પ્રકારના સુખો, સુખના આભાસો જે થાય છે એના ઉપરથી એમ વિચાર નથી આવતો કે આવો સુખનો આભાસ થાય છે તો એ પૂરેપૂરો સંપૂર્ણપણે અને જાયમી એવો કાયમી એ સુખરૂપે રહી જાય એવો અંતરમાં આત્મામાં એવો કોઈ ગુણ જરૂર હોવો જોઈએ એવો વિચાર જ નથી કર્યો. કેમ કે એ સિવાય તો એ શક્ય જ ન થાય. અંદરમાં જો ગુણ નથી તો પછી એ અનુભવ થાય કેવી રીતે? અને જો અંતરમાં એવા ગુણ પડ્યા હોવા જોઈએ, જો આવો નિર્ણય થાય તો પછી દ્રષ્ટિ બદલાઈ જાય, તો પછી એમ થાય કે એ ગુણને પૂરેપૂરો એનો લાભ હું લઈ લઉં એવો વિચાર આવ્યા વગર રહે જ નહીં. એટલે કે એ ગુણની પૂરેપૂરી નિર્મળ શુદ્ધ પર્યાય એ પ્રગટે તો મને સુખ ને શાંતિનો એવો અનુભવ થાય. જેટલા ગુણ છે એ બધાનો અનુભવ પોતાને શાશ્વત જ રહેવાનો છે. માત્ર એને દ્રષ્ટિ બદલવાની જરૂર છે. એ મોક્ષની દશા છે, એ મુક્તિની દશા છે. ઉપર જે લાગેલો ચડેલો મેલ છે, મલિનતા છે, એ દૂર થાય છે, એ મુક્તિની ને મોક્ષની અવસ્થા છે. પછી ભલે આપણે એમ કહીએ કે જ્યારે એ મોક્ષ પામે છે, મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે, પંચમ ગતિ પ્રાપ્ત કરે છે, તો સિદ્ધ થાય છે એટલે સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. પણ કઈ સિદ્ધ શિલા ઉપર બિરાજે છે એટલે સુખ પ્રાપ્ત થાય છે એમ નથી. સિદ્ધ શિલા જ્યાં છે લોકાકાશના અગ્રસ્થાન ઉપર, ત્યાં તો નિગોદના જીવો પણ રહેલા છે. નિગોદના જીવો પણ સિદ્ધ શિલા ઉપર એ સ્થાનમાં તો છે. પણ એથી કરી અને એમ નથી થતું કે સિદ્ધ શિલા છે એટલે એને સુખ શાંતિ જ્ઞાન પ્રગટે છે એમ નથી. પ્રભુ એ ક્ષેત્રનું કારણ નથી, એ આત્માની એવી પર્યાય છે, એ શુદ્ધ નિર્મળ પર્યાય છે, એ સુખ શાંતિ આનંદનું કારણ છે. એ કોઈ સ્થળ છે એ આનંદનું કારણ છે એમ નથી. એ સિદ્ધ શિલા ઉપર તો સિદ્ધ શિલા જે છે ત્યાં એક ક્ષેત્રમાં તો નિગોદના જીવો પણ છે, એટલે એ ક્ષેત્ર એનું કારણ નથી. કે આત્માની દશા છે એ આનંદનું સુખનું કારણ છે, આ વાત સમજવાની છે. અને એ પણ અક્ષય, જે ક્ષય ન થાય તેવું, અને અનંત, જે કાયમ રહેવાનું છે, શાશ્વત રહેવાનું છે એવું સુખ, અને એ આપણે ઈચ્છીએ છીએ એ ઉપાદેય છે. અને એનું કારણ એ મોક્ષની મુક્તિની પર્યાય છે. એ પર્યાય પણ કેવી છે કે એવી ને એવી પર્યાય દરેક સમયે સમયે થયા કરે છે. દરેક સમયે સમયે એ મોક્ષની પર્યાય થયા કરે છે. કેવળ જ્ઞાનની પર્યાય પણ દરેક સમયે સમયે થયા કરે છે, એવી ને એવી થયા કરે છે. એટલે એ અનંત સુખનું કારણ છે અને એ ઉપાદેય છે. હવે એ કારણ જે છે એની વાત આગળ કરે છે કે મોક્ષનું કારણ, કે મોક્ષ જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય, એટલે કે મોક્ષ ની પ્રાપ્તિનું કારણ શું. તો કે મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. જો આપણે પહેલા જ વાત કરી સોનાના ગોળાનું ઉદાહરણ લઈને, કે સોનાના ગોળા ઉપર માટી લાગી છે, કલર લાગ્યો છે, રાખ લાગી છે, ઘણું બધું ચોટ્યું છે, વિસ્તા પણ ચોટી છે, દેખાતું નથી, એના લીધે થઈને એનું સાચું રૂપ દેખાતું નથી. તો એ બધાને દૂર કરવામાં આવે તો એ સાચું રૂપ દેખાય, પછી એમાં કંઈક કરવું પડતું નથી. સોનામાં કંઈ કરવાનું નથી, પણ જે બાહ્યથી જે કંઈ તેની સાથે જે ચોટેલું છે, જે સોનાની અંદર પ્રવેશ્યું નથી અને માત્ર એની ઉપર બાહ્યમાં પડ્યું છે, તેને દૂર કરવાનું છે. તે જ રીતે વાત અહીંયા મોક્ષની કરી કે મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. આમાં સંવર અને નિર્જરા એ બે વસ્તુ કહેવામાં આવી. નિર્જરા એટલે આપણે જે સાદો અર્થ કરીએ છીએ કે કર્મનું ખરી જવું, એટલે કર્મરૂપ થયેલા પરમાણુઓનું ખરી જવું, અથવા તો એમ કહીએ કે એ શક્તિ એમની ચાલી જવી, કે ફળ આપવાની એમની શક્તિ ચાલી જવી. એ પૂતગળો સ્કંદરૂપે થયા છે, એ છૂટા પડી જાય છે. હવે આમાં એ તો નિર્જરા એ કારણને આપણે સરખાવી શકીએ કે જેમ પેલી માટી, રંગ, રાખ, જે બધું સોનાના ગોળા ઉપર લાગ્યું છે એ નીકળી જાય, એના જેવું નિર્જરાનું સ્વરૂપ કર્યું. તો પછી એમાં સંવરની વાત કેમ વધારાની લાવી? તો સંવરનો અર્થ એ થાય છે કે જ્યારે આ બધું નીકળી જાય છે, આ મલિનતા બધી ચાલી જાય છે, એટલે જીવમાં એ કર્મરૂપી મલિનતા ચાલી જાય છે, તે વખતે નવી મલિનતા ન આવે તો જ એ શુદ્ધિની પ્રાપ્તિ થાય. નવી મલિનતા નથી આવતી તો જ એ શુદ્ધિની પ્રાપ્તિ થાય. એક બાજુ તમે એ સોનાના ગોળાની ઉપરથી માટી કાઢતા જાઓ અને બીજી તરફ ફરી પાછું એની ઉપર કંઈક બીજો લેપ કરતા જાઓ તો તમને એ ગોળો દેખાશે નહીં. એક તરફથી તમે મલિનતા એની દૂર કરો, એની ઉપરથી કલર દૂર કરો અને ગારો લગાવો, ગારો દૂર કરીને માટી રાખ લગાવો, રાખ દૂર કરીને ખડી લગાવો અને ખડી દૂર કરીને કંઈક બીજું લગાવો. આવું કર્યા જ કરશો, કર્યા જ કરશો, તો પછી સોનાનું સાચું સ્વરૂપ તમને દેખાશે ક્યાંથી? એટલે બે વસ્તુ કરવાની છે. એક તો એ વસ્તુ મલિનતાને દૂર કરવાની છે, અને નવી મલિનતા કોઈ પણ પ્રકારે આવવી જોઈએ નહીં. એટલે નવી મલિનતા, નવો મેલ એ ન આવે એનું નામ સંવર. હવે મલિનતા કયા પ્રકારે આત્મામાં પ્રવેશે છે? આત્મામાં તો પ્રવેશતી જ નથી, આત્માની સાથે રહે છે મલિનતા. આત્મામાં અંદર પ્રવેશતી નથી, આત્માની સાથે રહે છે અને એ મલિનતા એ કર્મ રૂપે મલિનતા છે. અને કર્મ બંધાવવાનું કારણ તો કે ઉદયક ભાવે ઉદયમાં જે આવ્યું છે કર્મના ઉદયને કારણે જે સંયોગો સર્જાયા છે એ સંયોગો સાથે આ જીવ એકત્વ કરીને એટલે કે જાણે કે એ સંયોગોનો સર્જનાર હું છું, એ સંયોગો મેં સર્જ્યા છે, મેં બનાવ્યા છે, મેં એમાં કંઈક કર્યું છે એટલે આવા સંયોગો થયા છે. મારી હોશિયારીને કારણે આ મકાન આવું છે, મારી હોશિયારીને કારણે આટલા પૈસા હું કમાયો છું, મેં આટલા વર્ષ સુધી જોબ કર્યો એટલે મને આટલી સંપત્તિ પ્રાપ્ત થઈ, મેં શેરબજારમાં આ રીતે રોકાણ કર્યું એટલે મને આ લાભ થયો. આ બધી જે માન્યતા જે વર્તે છે એ ભૂલ ભરેલી મિથ્યા માન્યતા છે. ખરેખર તો એ વખતે એવા સંયોગો જે થયા છે એ સંયોગો પૂર્વે એવા ભાવ કર્યા હતા એને કારણે એ સંયોગો પ્રાપ્ત થયા છે. હવે એ નવો એની સાથે જોડાઈને નવો ભાવ કરે છે કે મેં આ કર્યું છે એ નવા કર્મબંધનું કારણ છે. નવા કર્મ જે બંધાય છે એનું કારણ સંયોગો સાથે એકત્વ બુદ્ધિ કરીને, એકતા બુદ્ધિ કરીને, કર્તૃત્વ બુદ્ધિ કરીને, ભોક્તૃત્વ બુદ્ધિ કરી અને જોડાવું એ નવા કર્મબંધનનું કારણ છે. કેમ કે એ એવા ભાવ કરવા, આત્મા ખરેખર તો કંઈ કરી શકતો જ નથી, આત્મા કરતા છે જ નહીં, આત્મા કોઈ રીતે કરતા થતો જ નથી. આપણે અષ્ટપાવરની અંદર ગઈકાલ એ વાત આવી ગઈ કે આત્માનો સ્વભાવ જીનેશ્વર ભગવાને કેવો કહ્યો છે, તો આત્માનો સ્વભાવ તો જ્ઞાનરૂપ ચૈતન્ય સ્વભાવ છે, એમાં કરવાપણાનો તો સ્વભાવ જ નથી. એ વાત ક્યાંથી આવી છે, અનંતકાળથી એ ક્યાંથી વાત આવી છે એ ખબર નથી. જીવને કરવું 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 જ રહ્યા કરે છે અને કરી તો શકતો નથી, માત્ર ભાવ કરે છે અને એ પણ કેવા વિભાવ ભાવ કરે છે. એ વિભાવ ભાવ કરે છે એ આત્મા સિવાયના અન્ય ભાવ છે એટલે એને આપણે વિભાવ ભાવ કહીએ છીએ. અને વિભાવ ભાવ કરે છે એટલે એ રૂપે એ પરિણમે છે, પોતે ભૂલી જાય છે કે એનો શુદ્ધ સ્વભાવ ત્રિકાળી શુદ્ધ નિર્મળ છે, એ વાત ભૂલી જાય છે કે પોતે એ રૂપે પરિણમે છે. હું માણસ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું અને પછી પાછું પોતાનું નામ હોય એ પ્રમાણે હું રમેશ છું. વળી રહી જતું હોય તો જે કંઈ આ ભાવની અંદર જે કંઈ એને ઉપાધિઓ લીધી હોય એ પ્રમાણે હું ડોક્ટર છું, હું વકીલ છું, હું એન્જિનિયર છું. આ રીતે પોતે વર્તે છે, એનું પરિણામ એ પ્રકારે થાય છે કે હું એન્જિનિયર છું, મારું નામ સુરેશ છે, હું માણસ પુરુષ છું. પણ એ વાત એ ભૂલી જાય છે કે હું આત્મા છું. એટલે આ આખું પરિણમન જે છે એ વિભાવિક પરિણમન છે અને વિભાવિક પરિણમન હોવાને કારણે એ વિભાવિક પરિણમન એ આત્માના જે સ્વાભાવિક પરિણમન કરતા એ વિપરીત છે એટલે એને આશ્રવ થાય છે. એટલે આશ્રવ એટલે જે વિભાવ ભાવ જેવા છે, શુભ કે અશુભ બેમાંથી કોઈ એક પ્રકારે જ હોય, શુભ ભાવ હોય અથવા અશુભ ભાવ હોય, એવા ભાવને લઈને ભાવ આશ્રવ થવા અને ભાવ બંધ થવા અને પછી કર્મનો બંધ થાય, એ ભાવ કર્મનો બંધ છે. જો આ વસ્તુ અટકી શકે તો નવા કર્મ બંધાય નહીં, અને નવા કર્મ ન બંધાય એને માટે જરૂર શેની છે, તો કે આવા વિભાવ ભાવોથી રહિત થવાની અને એટલે આશ્રવ થવા ન જોઈએ એની જરૂર છે. એટલે આશ્રવ નથી તો એ સંવર છે, આશ્રવ નથી તો સંવર છે, તો નવા કર્મ નથી બંધાતા. એટલે મોક્ષના કારણમાં એક તરફ તો એ શુદ્ધિની વૃદ્ધિ થવા માટે થઈને મલિનતા જાય છે અને બીજી તરફ નવી મલિનતા આવતી નથી એટલે સંવર થાય છે. એટલે મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. હવે એક વાત, આટલી વાત કરી તો કોઈકને પ્રશ્ન થવો જોઈએ અને જરૂરથી થવો જોઈએ, વિચારવાનને તો થવો જોઈએ કે તો પછી આવા વિભાવ ભાવે જીવ કેમ પરિણમે છે, વિભાવ ભાવે પરિણમવાનું કારણ શું, અનાદિથી એમને એમ ચાલ્યું આવે છે એવું કેમ છે. કેમ કે નિર્જરા તો થઈ રહી છે, જે કર્મ બંધાય છે એ કર્મ જે છે એની નિર્જરા તો થાય જ છે. કર્મ બંધાય છે તો એને પ્રદેશ બંધ છે, પ્રકૃતિ બંધ છે, સ્થિતિ બંધ છે અને અનુબંધ છે. તો સ્થિતિબંધને કારણે એની સ્થિતિ તો પૂરી થવાની જ છે. કોઈ કર્મ એ કોઈ કાયમ માટે બેસી રહેતું છે જ નહીં. કોઈ કર્મ કાયમ માટે બેસી રહેતું જ નથી. એટલે ગમે તેવું ખરાબમાં ખરાબ કર્મ બાંધ્યું હશે તો પણ એની નિર્જા તો થવાની જ છે. સ્થિતિબંધ છે એટલો સમય પૂરો થતા એ તો ચાલી જવાનું જ છે. એટલે કાયમ માટે તો કોઈ છે જ નહીં. તો પછી નવા કર્મ જે બંધાય છે એને લીધે થઈને આ મલિનતા ચાલી આવે છે. તો એવા નવા કર્મ ન બંધાય એટલે નવા એવા વિભાવ ભાવ ન આવે એ બધા સ્વીકારી લે છે. એટલે પ્રશ્ન થાય છે તો કે આવા વિભાવ ભાવ થાય છે કેમ? એ સમજે છે છતાં પણ એને વિભાવ ભાવ થાય છે કેમ? તો વિભાવ ભાવે પરિણમવાનું કારણ એ છે કે જીવમાં એક એવી યોગ્યતા પડી છે. જીવનો સ્વભાવ તો શુદ્ધ નિર્મળ જ છે પણ એનામાં એક એવી યોગ્યતા પડી છે કે એ પોતે પોતાના સ્વભાવ ભાવે નહીં પરિણમતા, એ વિભાવ ભાવે પરિણમે. આ યોગ્યતાને કારણે એ વિભાવ ભાવે પરિણમી શકે છે. હવે પરિણમવું કે ન પરિણમવું એ એના હાથમાં છે. એ ઈચ્છે તો એ ભાવે ન પરિણમે અને એ ઈચ્છે તો પોતે સ્વભાવ ભાવે જ પરિણમે. યોગ્યતા તો આપણામાં ઘણી પડી છે. આપણે અત્યારનો વિચાર કરીએ તો આપણે મનુષ્ય થયા છીએ, અત્યારે આપણે એડલ્ટ છીએ, અત્યારે આપણે વૃદ્ધ થયા છીએ. તો આપણે આપણામાં હજી એ યોગ્યતા પડી છે કે આપણે પેલી લટ્ટી લઈને રમીએ, અરે આપણે પેસીફાયર મોઢામાં મૂકીને ચૂસીએ એવી પણ યોગ્યતા અત્યારે પડી છે. તો કંઈ આપણે પેસીફાયર મોઢામાં મૂકીને ચૂસતા નથી, નાના છોકરાની જેમ આપણે કૂદકા મારતા નથી. કેમ નથી મારતા? યોગ્યતા તો પડી છે, નથી કરી શકતા પણ નથી કરતા. કેમ કે આપણને સમજ આવી છે, આપણામાં હવે એ વિવેક આવ્યો છે કે આ જે છે તે કે મને શોભતું નથી. જો આ જ વાત જીવને બેસી જાય કે હું ભગવાન આત્મા છું અને મારો શુદ્ધ નિર્મળ સ્વભાવ છે અને એ ભાવે મારે રહેવું જોઈએ, એ સિવાયના અન્ય ભાવ જે છે એ કંઈ મને શોભતા નથી. હું ભગવાન આત્મા છું અને મને એવા વિભાવ ભાવે પરિણમન કંઈ મને શોભતું નથી. જો આવું એને જો બેસી જાય તો પછી એનું વૈભાવિક પરિણમન છે તે અટકી જાય. એટલે એ પોતે એવા વિભાવિક પરિણમન ન કરતા સ્વાભાવિક પરિણમન કરવા તરફ પ્રગતિ કરે, એના તરફ એ દોરવાય. એટલે એની દ્રષ્ટિ ક્યાં જાય? તો કે મારો આત્માનો જેવો સ્વભાવ છે એને હું પ્રાપ્ત કરું. એટલે એની દ્રષ્ટિ આત્મા તરફ ગયા વિના રહે જ નહીં અને પછી જાગૃતિને લઈને એને સંવરની દશા પ્રગટ થાય. એટલે યોગ્યતા પડી છે એટલે કંઈ આપણે ગમે તેવા ભાવે પરિણમવું એમ તો છે નહીં. આપણામાં ઘણી યોગ્યતાઓ છે. યોગ્યતા તો હોય, યોગ્યતા છે એને લીધે થઈ અને વૈભાવિક પરિણમન કોઈ કરવું, અથવા તો કોઈ તમને કરાવે છે વૈભાવિક પરિણમન, કે કર્મનો ઉદય તમને વૈભાવિક પરિણમન કરાવે છે એવું પણ નથી. કર્મના ઉદયને કારણે જે સંયોગ આવ્યા હોય એ સંયોગોને દ્રષ્ટા ભાવે જોઈ શકાય છે અને એવું દ્રષ્ટા ભાવે જોવું અને પોતાના સ્વરૂપનું મહાત્મ લાવવું એટલે સંવર સહેલાઈથી થઈ જાય છે. સંવર ભાવે પરિણમવું કંઈ અઘરું નથી. જાગૃતિની જરૂર છે અને પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે એને વારંવાર ચિંતવવાની જરૂર છે. વારંવાર હું ભગવાન આત્મા છું અને મને આ શોભે નહીં. અમે તો પ્રભુ એક જ સૂત્ર બધાને આપીએ છીએ. જ્યારે જ્યારે શિબિરમાં વાત થાય છે ત્યારે કહીએ છીએ કે ભગવાનના જ્ઞાનમાં તું ભગવાન આત્મા તરીકે આવ્યો છે. તીર્થંકરના જ્ઞાનમાં કેવળી ભગવાનના જ્ઞાનમાં તું ભગવાન આત્મા તરીકે દેખાયો છે. સિદ્ધ સમાન તારું સ્વરૂપ છે તો તું ભગવાન થઈને રહેને, તું ભગવાન થઈને રહેને. ક્ષણે ક્ષણે એમ વિચાર કરને કે હું ભગવાન આત્મા છું તો હવે એવી જ પર્યાય પ્રગટ કરું, પર્યાયમાં એ સ્વરૂપને પ્રગટ કરું. બસ એ એક ભાવ રાખીને બેસી જાય ને. વિશેષ જ્ઞાનથી તારે શું મતલબ છે? તો વાત એ છે કે સંવર અને નિર્જરા એ મોક્ષનું કારણ છે અને એ સંવર પણ શક્ય છે અને એ રીતે નિર્જરા પણ થાય છે. તો અક્ષય અનંત સુખ તે ઉપાદે છે અને તેનું કારણ મોક્ષ છે અને મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. હવે તેનું કારણ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મતત્વ સ્વરૂપના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન તથા આચરણ લક્ષણ રૂપ નિશ્ચય રત્નત્રય છે. તેનું કારણ એટલે આ સંવર, નિજરા અને આ મોક્ષની વાત જે આખી લઈને બેઠા છીએ એનું કારણ શું? તો આપણે જે પેલી વાત કરી યોગ્યતાની વાત કરી, પણ યોગ્યતા છે એટલે એ વિભાવ ભાવે પરિણમે છે, ત્યાં એ વિભાવ ભાવે પરિણમવાનું એક કારણ જે છે તે શું છે કે અજ્ઞાન છે, જ્ઞાન દશા નથી. એ અજ્ઞાનને કારણે એને ક્યાંક બીજી જગ્યાએ રસ પડી જાય છે, બીજી જગ્યાએ રૂચિ થાય છે, બાહ્યની અંદર એને રાગ છે, એ રાગને લઈને એ પર પદાર્થો સાથે, પર સંયોગો સાથે જોડાણ કરે છે, એટલે એને જ્ઞાન નથી, એને અજ્ઞાન વર્તે છે. સમ્યક શ્રદ્ધા નથી, સાચી શ્રદ્ધા નથી, સાચું જ્ઞાન નથી, અને પછી સાચી શ્રદ્ધા ને સાચું જ્ઞાન નથી તો આચરણ છે એ પણ કેવું છે? એ પણ સાચું ક્યાંથી હોય? એ પણ ખોટું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વિના જે ચારિત્ર લઈને બેસી જાય છે એ ચારિત્ર સમ્યક હોતું નથી, એમાં ક્યાંક ને ક્યાંક દોષ હોય જ. પહેલી, સૌથી પહેલી કોઈ જરૂરિયાત હોય તો જ્ઞાનની છે, એટલે અહીંયા કહ્યું કે તેનું કારણ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મતત્વ સ્વરૂપના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન તથા આચરણ લક્ષણ સ્વરૂપ નિશ્ચય રત્ન હોય છે. જ્ઞાન કોનું? આત્મતત્વ સ્વરૂપનું, શ્રદ્ધા પણ એની જ, અને એ આત્માનું જ્ઞાન અને આત્માની શ્રદ્ધા. તો આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણ્યા પછીથી એ શ્રદ્ધા થાય, એ સાચી શ્રદ્ધા થાય. આત્માનું સ્વરૂપ જાણ્યું જ નથી અને માત્ર આત્મા આત્મા જીવ જીવ કરે જશે તો ક્યાંથી એને ભાન થશે કે કેવું આત્માનું સ્વરૂપ છે અને કેવી શ્રદ્ધા હોવી જોઈએ? આત્મા વિશેની જાત જાતની શ્રદ્ધા લોકો ધરાવે છે. કોઈ એને શક્તિ કહે છે ને કોઈ એને હવા જેવો પુંજ કહે છે ને કોઈ કંઈક કહે છે. જુદા જુદા દર્શનમાં આત્માનું સ્વરૂપ જુદી જુદી રીતે વર્ણવવામાં આવ્યું છે અને એનાથી એ બધા વર્ણનો વાંચી અને આ જીવ અજ્ઞાન ભાવે વર્તે છે. એને જિનેશ્વરની વાણીમાં જે આત્માનું સ્વરૂપ આવ્યું છે એને બરાબર એને સાંભળી સમજી વિચારી વાંચી અને તર્ક દ્વારા એને નક્કી કરવાનું છે, ધારણા જ્ઞાન સુધી લઈ જવાનું છે કે ખરેખર આત્માનું સ્વરૂપ આવું છે. આપણે કહીએ છીએ કે આત્મા અનંત ગુણનો પિંડ, તો એ અનંત ગુણનો પિંડ છે એની શ્રદ્ધા પહેલા કરવી પડશે. પછી એ શ્રદ્ધાને પાકી કરવા માટે થઈને કે એ શ્રદ્ધા ક્યારેય બદલાય નહીં એવું કરવા માટે થઈને એને પોતે એને માટે પ્રયત્ન કરવો પડશે, એને પોતે જ તર્ક કરવા પડશે, પોતે જ સવાલ કરવા પડશે અને એને પોતે જ એમાંથી જવાબ પ્રાપ્ત કરવા પડશે. એવું નહીં કરે તો એ બીજો કોક આવી અને એની શ્રદ્ધાને બદલી નાખશે. એને માત્ર કહી દઈએ કે તું અનંત ગુણનો પિંડ છો તો એ આજે માની લેશે અને આવતીકાલે એ કોઈક બીજી દ્રષ્ટિ અપનાવશે, બીજા દર્શન એટલે બીજા ધર્મનો અભ્યાસ કરશે તો એ પાછો બદલાઈ જશે. એટલા માટે એ ધારણા સુધી, ધારણા એટલે શું કે એ બદલાય નહીં એવી જે શ્રદ્ધા છે એને ધારણા જ્ઞાન કહેવામાં આવે છે. અને ખરેખર ક્યારેય ન બદલાય એવી શ્રદ્ધા તો અનુભવ દ્વારા જ થાય છે, પણ એને ધારણા જ્ઞાન સુધી એ લઈ જઈ શકે છે. અનુભવ વિના પણ ધારણા જ્ઞાન સુધી એ લઈ જઈ શકે ને, ધારણા માટે અવગ્રહ ઈહા અવાય અને ધારણા, આ રીતે આપણે જ્ઞાન કરીએ છીએ તો એમાં પહેલા જાણીએ છીએ, પછી એ એમ છે અથવા બીજી રીતે છે એવો વિકલ્પ થાય છે, ત્યાર પછી થાય છે કે ના ના એ બીજી રીતે હોઈ શકે નહીં, શા માટે હોઈ ન શકે એને માટે થઈને તર્ક કરીએ છીએ, વાંચીએ છીએ, બીજી જગ્યાએથી વધારે બીજા પાછા અવતરણો લઈને વિચાર કરીએ છીએ, બીજેથી અભ્યાસ કરીએ છીએ, જ્ઞાની પાસેથી સમજીએ છીએ અને પછી તર્ક સહિત આપણે નક્કી કરીએ છીએ કે ના આના સિવાય બીજી કોઈ રીતે સ્વરૂપ હોઈ શકે જ નહીં, એવું થાય છે ત્યારે એને ધારણા જ્ઞાનમાં આવ્યું એમ કહેવામાં આવે છે. તો આવું ધારણા જ્ઞાન સુધી તો એને પોતે જાતે જ લઈ જવું પડશે. શું? તો કે આત્મતત્વનું સ્વરૂપ સાચું કેવું છે એના સંબંધીનું જ્ઞાન. આત્માનું સ્વરૂપ આ પ્રકારે છે એ એને જાતે જ કરવું પડશે, ત્યાં સુધી એને જવું પડશે. એટલે આત્માનું જ્ઞાન છે અને એવું જ્ઞાન છે તો આત્માની શ્રદ્ધા છે. આ થયું એ દ્રવ્ય શ્રુત છે, આટલે સુધી બધું જ દ્રવ્ય શ્રુત છે. વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી પોતાનું સ્વરૂપ છે અને એને એણે જાણ્યું ત્યાં સુધી તો બધું દ્રવ્ય શ્રુત છે, પણ એવું જે જાણ્યું અને એવો જે નિર્ણય કર્યો ધારણા જ્ઞાન સુધી લઈ ગયો છે એ શ્રદ્ધાને, એને હવે પોતે પોતાના અનુભવ દ્વારા એને પાકી કરવાની છે. પછી એ બદલાશે નહીં, ક્યારેય બદલાય નહીં. એટલે હવે જેવું સ્વરૂપ એને દ્રવ્ય સ્રોત દ્વારા જાણ્યું છે એવું સ્વરૂપ એને ભાવસ્રોત દ્વારા પ્રગટ કરવાનું છે. એ ભાવસ્રોતમાં એને સમ્યક દર્શન થાય ત્યારે એ નિર્ણય થાય છે. સમ્યક દર્શન પછી એ શ્રદ્ધા એવી થઈ જાય છે કે ક્યારેય બદલાય નહીં, એવી શ્રદ્ધા પાકી શ્રદ્ધા થઈ જાય છે. એટલે એ ભાવસ્રોત પ્રગટ કરવાનું છે. એમાં એને જે દ્રવ્ય સ્રોતમાં જે કંઈ જ્ઞાન બધું પ્રગટ કર્યું હતું, જે કંઈ જાણ્યું હતું, ધારણા જ્ઞાન સુધી લઈ ગયો હતો, એને એણે પોતાના સ્વરૂપનો પ્રતિભાસ કરીને, પોતાના સ્વરૂપનું અવલોકન કરીને, અને ત્યાર પછીથી એ જ વખતે બીજા અનંત ગુણો છે એનો પણ અંશે અનુભવ કરીને, એને જ્ઞાનની પર્યાયમાં અનુભૂતિ દ્વારા એનો નિર્ણય થઈ જાય છે, અનુભવાઈ જાય છે, ત્યારે એને પાકી શ્રદ્ધા થઈ જાય છે. એ શ્રદ્ધા બદલાતી નથી. એને માટે આપણે હંમેશા એક ઉદાહરણ લઈએ છીએ વારંવાર. આ ઉદાહરણ ઘણી વાર કહેવામાં આવ્યું છે, ફરી પણ તમને એ વાત જણાવું છું કે એ પેલા આદિવાસીનું ઉદાહરણ યાદ કરવાનું, કે જ્યાં સુધી એને ટીવી જોયું નથી અને ટીવી વિશે ગમે તેટલું એને જ્ઞાન આપવામાં આવ્યું છે ત્યાં સુધી ટીવી સંબંધી એ બધા જ જવાબો આપશે, ટીવી વિશે જે પ્રશ્ન પૂછ્યો એના જવાબ આપશે. છતાં એને ટીવી નથી જોયું ત્યાં સુધીની એની શ્રદ્ધા છે તે કાચી શ્રદ્ધા છે, એ સાચી શ્રદ્ધા નથી. એક વખત એને ટીવી બતાવવામાં આવે, આપણે ઘરે લઈ આવીએ અને ટીવી બતાવીએ, રિમોટ એના હાથમાં મૂકી ચેનલ ચેન્જ કરાવડાવીએ, બધું કરે અને પછી પાછો એ આદિવાસી એરિયામાં ચાલ્યો જાય, ત્યાર પછીથી એ ટીવી વિશેની એની શ્રદ્ધા પાકી થઈ ગઈ છે. એને ગમે તેવા તમે કાચના બોક્સ લઈ જઈને બતાવો અને એને તમે કહો કે આ ટીવી છે, તમે કોમ્પ્યુટર લઈને કહો કે આ ટીવી છે, તો એ માનશે નહીં. એ કહેશે કે ના, આ કોઈ ટીવી નથી, મેં ટીવી જોયું છે અને મને કેવું ટીવી છે એને બરાબર ખ્યાલ છે. પણ એને જોયું નહોતું ત્યાં સુધી જો તમે એને કોઈ પણ રીતે ફેરફાર કરવા ધારત તો એ બદલાઈ જાત. એટલે અનુભવ પછી જ એ શ્રદ્ધા સાચી શ્રદ્ધા થાય છે, સમ્યક શ્રદ્ધા થાય છે. એટલે આત્મતત્વ સ્વરૂપના સમ્યક શ્રદ્ધાન અને જ્ઞાન, એટલે શ્રદ્ધા સાચી થાય છે તો શેની શ્રદ્ધા સાચી થાય છે? આત્માના સ્વરૂપની. આત્માના સ્વરૂપની સાચી શ્રદ્ધા અને આત્માના સ્વરૂપનું જ સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન, એ અનુભવ દ્વારા થાય છે. અને એ અનુભવ દ્વારા પ્રાપ્ત કરવું એને નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. હવે આ નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક જ્ઞાન એ રૂપે પોતે આત્મામાં સ્થિરતા કરવી એનું નામ નિશ્ચય સમ્યક ચારિત્ર. સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે, તો સમ્યક ચારિત્ર પણ છે. અને જ્યારે નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક જ્ઞાન છે અને તે જ રૂપે એ પોતે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિરતા કરે ત્યારે એને નિશ્ચય સમ્યક ચારિત્ર કહેવાય. તો એ ત્રણ મળી અને નિશ્ચય રત્નત્રય છે. એ ત્રણ રત્ન છે. એટલે નિશ્ચય રત્નત્રય છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ રૂપે છે, એ નિશ્ચય રત્નત્રય છે. અહીંયા વ્યવહારની વાત નથી લીધી. જુઓ, અહીંયા ક્યાંય એમ નથી કહ્યું કે વ્યવહારથી તું આવી શ્રદ્ધા કરજે તો તને મોક્ષની પ્રાપ્તિ થશે, એમ નથી કહ્યું. ઉપાયદેય તત્વો કયા છે એના પ્રશ્નના જવાબ રૂપે ખૂબ બધી વાત કહી દીધી છે, આખો મોક્ષ માર્ગ દર્શાવી દીધો છે. પ્રભુ, એમાં થોડોક વિચાર કરવાની જરૂર છે. આપણને શું કહ્યું કે તેનું કારણ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મતત્વ સ્વરૂપના સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન તથા આચરણ લક્ષણ સ્વરૂપ નિશ્ચય રત્નત્રય છે. તો એ નિશ્ચય રત્નત્રયની આપણે આ વાત કરી. આગળ કહે છે અહીંયા કે તે નિશ્ચય રત્નત્રયને સાધવા માંગનાર જીવે, હવે વાત કરે છે કે તે નિશ્ચય રત્નત્રયને સાધવા માંગનાર જીવે વ્યવહાર રત્નત્રય શું છે તે સમજીને પરદ્રવ્યો તેમજ રાગથી અથવા રાગ ઉપરથી પોતાનું લક્ષ ઉઠાવી લઈ નિજ આત્માના ત્રિકાળુ સ્વરૂપ તરફ પોતાનું લક્ષ્ય વાળવું જોઈએ. જો એમ નથી કહ્યું કે નિશ્ચય રત્નત્રયને સાધવા માંગનારે વ્યવહાર રત્નત્રય અપનાવવો, એમ નથી કહ્યું. બહુ સમજવાની વાત છે, બહુ શાંતિથી વિચારવાની વાત છે. એમ નથી કહ્યું કે નિશ્ચય રત્નત્રયને સાધવા માંગનાર જીવે વ્યવહાર રત્નત્રયને સમજીને અપનાવવો જોઈએ, એમ નથી કહ્યું. કે એમ પણ નથી કહ્યું કે વ્યવહાર રત્નત્રય હશે તો નિશ્ચય રત્નત્રય થશે, એમ પણ નથી કહ્યું. પણ એને બદલે એમ કહ્યું છે કે સમજીને વ્યવહાર રત્નત્રય શું છે તે સમજીને પરદ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ્ય ઉઠાવી લેવાની વાત કરી છે. અને ઉઠાવીને પોતાનું લક્ષ્ય ક્યાં લઈ જવું? તો કે નિજ આત્માના ત્રિકાળી સ્વરૂપ તરફ પોતાનું લક્ષ્ય વાળવું જોઈએ. વ્યવહાર રત્નત્રયનો વિચાર આપણે કરીએ તો વ્યવહાર રત્નત્રય શું છે? છ દ્રવ્યની શ્રદ્ધા છે, નવ તત્વની શ્રદ્ધા છે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, એને આપણે સમ્યક દર્શન કહીએ છીએ, વ્યવહાર સમ્યક દર્શન કહીએ છીએ. હવે એ વ્યવહાર સમ્યક દર્શન જે છે એ ભેદરૂપ છે, એ ભેદરૂપ શ્રદ્ધા છે. એ સમજીને એને એનું જેવું સ્વરૂપ છે એવું સમજીને કરવાનું શું છે? તો કે લક્ષ્યને પોતાના સ્વરૂપ તરફ વાળવાનું છે. એમ નથી કહ્યું કે એ જે શ્રદ્ધા છે, વ્યવહાર સમ્યક દર્શનની વ્યવહાર સમ્યકત્વની શ્રદ્ધા છે, એ રૂપે પ્રવર્તન કરવાની વાત એમ પણ નથી કહ્યું. પણ એમ જ કહ્યું છે કે પોતાના ત્રિકાળી સ્વરૂપ તરફ લક્ષ્ય વાળવું જોઈએ. દેવગુરુની શ્રદ્ધા કર્યા કરીએ કર્યા કરીએ, બરાબર છે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા જ હોય આપણને, પણ એ વ્યવહારની વાત કર્યા કરવાથી આત્મામાં જવાશે નહીં પ્રભુ. કે છ દ્રવ્યનો વિચાર કરવાનો છે તો કરવાનો છે, કર્યા કરવાથી આત્મામાં જવાશે નહીં. કે નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધા કરવાથી આત્મામાં જવાશે નહીં, પણ એવી શ્રદ્ધા હોવી જોઈએ, માટે એને સમજવી જોઈએ. એટલે અહીંયા કહ્યું છે કે એ વ્યવહાર રત્નત્રય છે, એને સમજીને એ સમજવાથી દ્રષ્ટિ છે એને આત્મા તરફ લઈ જવાનું સહેલું થશે. દ્રષ્ટિને આત્મા તરફ વાળવાનું સહેલું થશે. કેમ સહેલું થશે? કે છ દ્રવ્યને એ સમજ્યો છે. શું સમજ્યો? કે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું છે, દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમન કરે છે, એક દ્રવ્યના ક્ષેત્રમાં બીજું દ્રવ્ય કંઈ કરી શકતું નથી, એક દ્રવ્યની પર્યાયને બીજું દ્રવ્ય કરી શકતું નથી, દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પોતાની પર્યાય કરે છે. આ વાત એને છ દ્રવ્યની શ્રદ્ધામાંથી સમજવાનું છે. એટલે એવું સમજે છે એટલે એને નિર્ણય થાય છે કે મારું આત્મદ્રવ્ય જીવ દ્રવ્ય આ એ પૂદગળ દ્રવ્યના કોઈ કાર્યો કરી શકતું નથી, અને પૂદગળ દ્રવ્યો મારા કોઈ કાર્યો કરી શકતું નથી. આ સમજ છે. પણ આ સમજને લઈને એને કરવાનું શું છે? આત્મામાં જવાનું છે. એટલે કે કરતા ભાવ છે, એ કરતા ભાવને દૂર કરી અને પોતાના સ્વરૂપમાં જવાનું છે. એ જ રીતે નવતત્વની શ્રદ્ધામાંથી પણ એને જે સમજવાનું છે તે શું સમજવાનું છે? કે જીવ દ્રવ્ય છે અને બીજા અજીવ દ્રવ્ય છે, એ બે નો સંયોગ એટલે જીવ દ્રવ્ય અને પૂદગોળના સંયોગને કારણે બાકીના જે સાત ચીજ તત્વ કયા એ પર્યાય રૂપે છે. તો એનું એવું સ્વરૂપ છે કે પોતાનું શુદ્ધ ત્રિકાળી સ્વરૂપ છે, એમાં આ પૂદગળ દ્રવ્ય જે છે એનો સંયોગ અથવા વિયોગ થાય છે, અને જે કંઈ પર્યાયો થાય છે એને લીધે થઈને બાકીના સાત તત્વો છે. એમાંથી સમજવાનું એને એ જ છે કે પોતાનું સ્વરૂપ તો ત્રિકાળી શુદ્ધ જ છે, એ સંયોગ અને વિયોગને કારણે થતી એ બધી અવસ્થા છે, અને એમાં એના વિનાની અવસ્થા એ મોક્ષની અવસ્થા છે. એટલે મોક્ષનો નિર્ણય થઈ જાય છે, અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ માટે એ સંવર અને નિજરા એને દર્શાવ્યા છે. તો આ સમજ લીધા પછીથી એને પોતાનું મુક્ત સ્વરૂપ છે એનો વિશ્વાસ બેસે છે, એટલે એની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડે છે. એ રીતે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ જિનેશ્વરની વાણીમાં કેવું આવ્યું છે એનો નિર્ણય થાય છે. સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર દ્વારા જ આ શ્રદ્ધા, સાચી શ્રદ્ધા પ્રગટે છે, એટલે સાચો મોક્ષ માર્ગ જે છે એનો ખ્યાલ આવે છે. એટલે એ વ્યવહાર રત્નત્રય છે એને સમજીને પછી કરવાનું શું છે? કરવાનું છે તે તો નિશ્ચયથી કરવાનું છે, એટલે કે પોતાના સ્વરૂપમાં પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને વાળવાનો છે. કરવાનું આ છે, બહુ સ્પષ્ટ અહીંયા પણ કહી દીધું છે કે નિશ્ચય રત્નત્રયને સાધવા માગનાર જીવે વ્યવહાર રત્નત્રય શું છે તે સમજીને પરદ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ્ય ઉઠાવી લઈ નિજ આત્માના ત્રિકાળી સ્વરૂપ તરફ પોતાનું લક્ષ્ય વાળવું જોઈએ. આ મોક્ષ માર્ગ છે. હવે આ જીવ શું કરી રહ્યો છે? એ પેલા વ્યવહારમાં જ અટકીને ઉભો છે. જે જે વાત કરવામાં આવી છે, જે શુભની વાત જે કરવામાં આવી છે, જે શાસ્ત્ર અભ્યાસની વાત કરવામાં આવી છે, જે તપ વગેરેની વાત કરવામાં આવી છે, એમાં જ એ અટકીને ઉભો છે. એ બાહ્ય ચારિત્ર જે ની વાત કરવામાં આવી છે, 28 મૂળ ગુણ સહિત નું જે ચારિત્ર, તો એમાં જ એ અટકીને ઉભો છે. એના તરફ એની સભાનતા વર્તે છે. એને શાસ્ત્રનો અભ્યાસ કરવો છે, એને ચારિત્ર પાળવું છે, પણ એને આત્મામાં જવું નથી. જે કરવા માટે થઈને આ કર્યું છે એ વાતને ભૂલી ગયો છે. એ સીડી પકડીને ઉભો છે, પણ એ અંદર ઉપર પ્લેનમાં ઉપર દાખલ થતો નથી. સીડી 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 કર્યા કરે છે, સીડીના પગથિયા ઉપર અટક્યો છે, પણ સીડી છોડીને અંદર જવું છે એ વાત ભૂલી ગયો છે. એટલે જે ચારિત્ર લીધું છે, બાહ્ય ચારિત્ર છે, એ અંતરંગ ચારિત્ર નથી. અંતરંગ ચારિત્રની દશા તો કેવી છે? નિશ્ચય ચારિત્ર છે. એ તો આત્મામાં સ્થિરતા છે, એ અંતરંગ ચારિત્ર છે, એ નિશ્ચય ચારિત્ર છે. તો એને ભૂલી ગયો છે, એને ભૂલી ગયો છે. એટલે વ્રત તપમાં એ રોકાઈ ગયો છે, શાસ્ત્રના અર્થ કરવામાં એ રોકાઈ ગયો છે, શાસ્ત્ર લખવામાં રોકાઈ ગયો છે, પંડિત થયો છે, પણ એ દ્રવ્યશ્રુતને લક્ષે, એ દ્રવ્યશ્રુતને કારણે એને નિમિત્ત બનાવીને એને ભાવશ્રુત પ્રગટ કરવાનું છે એ નથી કરતો. એટલે એ વાત અહીંયા સમજાવી છે કે વ્યવહાર રત્નત્રય શું છે તે સમજીને પરદ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ્ય ઉઠાવી લઈ નિજ આત્માના પોતાના આત્માના જો ત્રિકાળી સ્વરૂપ તરફ પોતાનું લક્ષ્ય વાળવું જોઈએ. આ મોક્ષ માર્ગ છે. અને એ પ્રમાણે કરતા નિશ્ચય સમ્યક દર્શન પ્રગટે છે. નિશ્ચય સમ્યક દર્શન એટલે અનુભૂતિ. પોતાનું જેવું સ્વરૂપ છે એનો પ્રતિભાસ થાય છે અને પછી એનું જ્ઞાન અનુભવાય છે. એવી દશા પ્રગટ થાય છે જાણે કે એ બધાથી, સર્વ જગતના પદાર્થોથી, સર્વ જીવોથી અને બધા જ વિભાવ ભાવોથી એ પોતે જુદો તરતો પોતાને અનુભવાય છે. એ પણ એ વખતે એને દ્વેત નથી રહેતો, બેપણું નથી. એ પોતે જુદો અને આત્માનું સ્વરૂપ જુદું એમ નથી. એ પોતે પોતાના એવા જ્ઞાન આનંદ સ્વરૂપ રૂપે જ પરિણમી જાય છે. એ ક્ષણિક અનુભવ છે અને એમાં એ ક્ષણિક અનુભવની અંદર એને આનંદ પ્રગટે છે. એવી દશા એને પ્રગટ થાય છે અને તેના જોડે સંવર નિદ્રા તથા મોક્ષ પ્રગટે છે. જો આ વાત સમજવા જેવી છે કે તેના જોડે કેવી રીતે પ્રગટે, તો પ્રભુ એ વખતે એ દશા થવાને કારણે એ વખતે એને એના અનંત ગુણોની પર્યાય અંશે અનુભવમાં આવે છે. એટલે હવે શ્રદ્ધા બદલાયની એવી પાકી શ્રદ્ધા થાય છે તો પછી એનું પરિણમન પણ એ રૂપે થાય છે. એને એ પછી એ ક્ષણ ચાલી જાય છે, એ અનુભવનો સમય છે, એ ચાલ્યો જાય છે, એને બહારમાં આવે છે, તો પણ એની શ્રદ્ધા જે છે તે એવી પાકી થઈ ગઈ છે કે એ સંયોગો સાથે એ જોડાતો નથી, અથવા તો જોડાય છે તો એમાં એટલી તીવ્રતા રહી નથી. જે કંઈ આવે છે, નવા સંયોગો આવી પડે છે, એ બધા સંયોગો સાથે એ તીવ્રતાપૂર્વક જોડાતો નથી. એ દરેક વખતે એને એ વાતનું ભાન છે કે આ બધું મારાથી જુદું, હું ભગવાન આત્મા એનાથી જુદો છું અને આ બધા સંયોગો પદાર્થો છે એનાથી હું જુદો છું, મારે એને કંઈ સંબંધ નથી. આ પૂર્વના ભાવ કર્યા હતા, પૂર્વના કર્મ બાંધ્યા હતા, એને કારણે આવી પડેલી આ બધી ઉપાધિઓ અને સંયોગો છે. એવા ભાવ સાથે એનું જોડાવું થાય છે એટલે એના જે કર્મનો બંધ છે એ કેવો પડે છે? એ નબળો બંધ પડે છે. એટલે અનંત બંધ પડે એવો એનો બંધ પડતો નથી. એટલે એ રીતે એનો અનંતાનુબંધી કસાય જાય છે. એનો અનંતાનુબંધી કસાય જાય છે એટલે પછી સહજ રૂપે એને સંવર અને નિજરા જે છે એનું જોર વધે છે. અને એ સંવર નિજરાનું જોર વધતા ધીરે 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 એ પુરુષાર્થમાં આગળ વધે છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. માટે એ ત્રણ તત્વો ઉપાદેય છે. નિશ્ચય રત્નત્રય, એ સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ એ ઉપાદેય છે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ. હવે પછીના સ્વાધ્યાયમાં આપણે આ છેલ્લી લીટીથી ફરીથી શરૂઆત કરીશું કે તેના જોરે સંવર નિજરા તથા મોક્ષ પ્રગટે છે, એટલે કે એને અનંતાનુબંધી કસાય જાય છે ત્યાંથી લઈ અને થોડો વધારે વિસ્તાર કરીશું અને પછી સાતમા પ્રશ્ન ઉપર જઈશું. તો કોઈ પ્રશ્ન હોય તો લઈએ, અન્યથા આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર. હાજી બોલો. બરાબર છે. બરાબર છે. તમે શિકાગો થી બોલો છો પ્રભુ? ઓકે, સોરી. હા ના, એટલે મને એટલા માટે થયું કે હમણાં શિકાગોમાં 3 દિવસ આ વાત લીધી, એમાં કેવી રીતે આત્મામાં જવું એના સંબંધી ઘણી બધી વાતો કરવામાં આવી હતી, એટલે એની પાછળ તો ઘણા કલાકો સુધી વાતો એ બધી થઈ છે. પણ એ આખો વિષય એવો છે કે એના ઉપર આપણે આખી શિબિર કરીએ એટલે ઘણી બધી સ્પષ્ટતાઓ થાય. કેમ કે બધાને આત્મામાં તો જવું છે, કોઈને આત્મામાં નથી જવું એમ તો છે જ નહીં, પણ એ ક્યાં અટક્યો છે એના તરફ એને ખબર નથી, એના તરફ એને દ્રષ્ટિ કરવાની છે કે ક્યાં પોતે અટક્યો છે. 3 દિવસ શિબિરમાં ઘણા લોકો હતા, લગભગ 50 લોકો હતા, 45 થી 50 લોકો 3 દિવસની શિબિરમાં હતા. સમ્યક્ત્વનો પુરુષાર્થ એ વિષય લીધો હતો. સમ્યક્ત્વનો પુરુષાર્થ એટલે સમ્યક દર્શનનો પુરુષાર્થ, કેવી રીતે સમ્યક દર્શન પ્રગટ કરવું. એટલે પહેલા તો સમ્યક દર્શન વિશેની સમજ, એના વિશે વાત હતી. અને વ્યવહાર સમ્યક દર્શનને બહુ વધારે સારી રીતે લીધું હતું કે વ્યવહાર સમ્યક દર્શનને આપણે માત્ર ગોખી જઈએ છીએ એમ નહીં, પણ એમાંથી શું પકડવાનું છે એ વાત લીધી હતી. જેમ કે 6 દ્રવ્યની શ્રદ્ધામાંથી તમારે શું પકડવું જોઈએ કે જે તમને આત્મામાં જવા માટે ઉપયોગી થાય. અત્યારે મેં સંક્ષિપ્તમાં એક વાત લીધી, પણ ખરેખર તો એ વ્યવહાર સમ્યક દર્શન છે, એમાંથી જે સમજવાની વાત, જે આત્માને લક્ષ્ય જે પકડવાની વાત હતી એ બધી વાત લીધી, અને પછી નિશ્ચય સમ્યક દર્શન માટેની વાત લીધી. હવે નિશ્ચય સમ્યક દર્શન જે છે એ ધ્યાનમાં થાય, એટલે એકાગ્રતા હોય ત્યારે થાય. એટલે એકાગ્રતા તમારે કરવી હોય તો તમારે નિર્વિકલ્પ દશા તમારી થાય તો તમે એકાગ્રતા કરી શકો. એટલે નિર્વિકલ્પ દશામાં ધ્યાનમાં એ આત્માનો અનુભવ થાય છે. ગુરુદેવે વારંવાર એ વાત કરી છે કાંજી સ્વામીએ કે ધ્યાનમાં એ થાય. ધ્યાનમાં જે કરવા માટેની વાત છે તો ધ્યાન કેવી રીતે કરવું? પહેલી વસ્તુ કે નિર્વિકલ્પ થવું. એ નિર્વિકલ્પ થવા માટે ધ્યાનની જેને સામાન્ય પ્રાઇમરી શરૂઆતની સમજ છે અને પ્રેક્ટિકલ છે એ વાત પણ ત્યાં લીધી હતી. પણ એ માત્ર તમને નિર્વિકલ્પ થવા માટે ઉપયોગી થાય, કેમ કે અત્યારે એટલા બધા વિકલ્પો ચાલતા હોય તો એ વિકલ્પોથી રહિત થઈ અને તમે શાંતિપૂર્વક ધ્યાન કરી શકો એ પહેલી જરૂરિયાત છે. હવે એ એટલું ચાલશે નહીં, એનાથી જે આત્મામાં જવાશે નહીં. એટલે આત્મા સંબંધીનું જ્ઞાન અને આત્માનું સ્વરૂપ એની જેટલી સમજ પડે અને એ સમજને બરાબર તર્ક વિતર્ક કરી અને નક્કી કરવામાં આવે કે ના, ખરેખર આવું જ સ્વરૂપ છે. મેં એક બેનને ક્યારેક પૂછ્યું છે, સ્વાધ્યાય કોઈક સ્વાધ્યાય વખતે મેં પૂછ્યું, બેન તમને એમ લાગે છે કે અનંત ગુણ હશે? એટલે જરાક ખચકાય. મેં કીધું એમ લાગે છે કે અસંખ્ય ગુણ હશે એમ લાગે છે? એટલે કે આ અસંખ્ય ગુણ હશે એ તો હજી બેસે છે, પણ અનંત ગુણ બેસતું નથી. જુઓ, આ વાત બધાને છે પણ કોઈ બોલતું નથી. અસંખ્ય ગુણ ને અનંત ગુણમાં ઘણો ફેર છે. આપણે કહીએ છીએ કે અનંત ગુણ છે આત્માના, બરાબર છે, પણ અનંત ગુણ કેટલા લોકોને બેઠા છે? બહુ ઓછા લોકોને બેઠું હશે કે આત્મામાં અનંત ગુણ છે. અસંખ્ય ગુણ છે એ વાત બેઠી હશે, કદાચ બેસી શકે, અથવા તો ઘણા ગુણ છે. કેટલાક તો જ્યારે હું અનંત ગુણ બોલું ત્યારે મનમાં બોલતા પણ હશે કે અનંત ગુણ ગણીને બતાવો ને, આવું બોલવા વાળા હશે જેને સમજ નથી ને અભ્યાસ નથી ને, એ આવું પણ બોલતા હશે મનમાં, બરાબર છે ને. પણ હવે એ બધાનો આપણે જાતે નિર્ણય કરવો પડે. દાખલા તરીકે તમે અનંતતાની વાત કરતા હો અથવા તો એ આટલા ગુણની વાત કરતા હો ત્યારે તમને એમ થાય કે તમે ગુણ બોલીને બતાવો, તો ગુણના એ બધાની કઈ સંજ્ઞા હોતી નથી. જે વસ્તુ અનુભવમાં આવે એ બધાની કઈ સંજ્ઞા હોતી નથી. આપણે જાણીએ છીએ સ્વાદ કેટલા છે. હું હંમેશા આ સ્વાદનું ઉદાહરણ આપું છું. તો આપણે મુખ્ય સ્વાદ આપણે પાંચ છ ગણીને બેસી જઈએ છીએ, પણ આપણે ગળ્યો સ્વાદ કહીએ તો ગળ્યો સ્વાદ જે છે એ તો ચીકુનો ગળ્યો સ્વાદ લો, સંતરાનો ગળ્યો સ્વાદ લો, કે ઠક્કર ટેટીનો, કે પેંડાનો, કે બરફીનો, કે ગુલાબજાંબુનો, એ બધાનો કંઈ ગળ્યો સ્વાદ છે એમ નથી. બધાનો ગળ્યો જુદો જુદો સ્વાદ છે, એ વસ્તુ અનુભવાય છે ને. એટલે જેટલા અનુભવ થાય છે એ બધા માટે કોઈ શબ્દ હોતા નથી, સંજ્ઞા નથી હોતી. એટલે 47 શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે સમયસારની અંદર, તો એનો અર્થ એમ નથી કે 47 શક્તિ છે, અનંત શક્તિ છે, પણ સંજ્ઞા તરીકે એ લેવામાં આવી એટલે એ રીતે વાત આવી. તો એ રીતે ગુણની વાત છે, આ તો સામાન્ય વાત ચાલે છે અત્યારે, કે એ રીતે અનંત ગુણ છે એ વાત તમારે પહેલા બેસાડવી તો જોઈએ ને. આત્માનું સ્વરૂપ કેવું છે, અનંત ગુણ દ્વારા આત્મા બન્યો છે, એનો વારંવાર વિચાર કરવાથી એ રીતે બેસી જાય એટલે પછી એ દ્રઢ થઈ જાય છે. એ જ રીતે હું આત્મા છું અને હું આ પર્યાય નથી એ પણ એની પણ દ્રઢતા થતી જાય. વારંવાર એનો વિચાર કરવામાં આવે, જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં બેઠા હોય, જે જે સંયોગોમાં હોઈએ, એ દરેક વખતે કે આ સંયોગો છે, આ કેમ આવ્યા, એની સાથે મારું શું, હું અને એ કેવી રીતે જુદા છીએ, આ વિચારણા પ્રગટે એટલે આખો દિવસ એ મનન ચિંતન રહ્યા કરે. ડગલે ને પગલે જ્યાં ને ત્યાં તમે હું આત્મા છું એ ભાવરૂપે તમે રહેવા માંડો છો. અત્યારે કેવું છે કે તમને તમારું નામ બોલાવીએ તો તમે ઊંઘમાંથી પણ ઉઠીને કે હા કરીને ઉભા થઈ જાઓ છો. એ કેવું વણાઈ ગયું છે, એવું હું ભગવાન આત્મા છું એવું જ્યારે વણાઈ જાય, એ વણાઈ જાય અને માત્ર એક જ અભિલાષા રહે કે બસ હવે એ સ્વરૂપનો અનુભવ કરવો છે, એવી જ અભિલાષા રહેશે, ત્યારે તમે પેલો જે અભ્યાસ કર્યો છે, નિર્વિકલ્પતાનો અભ્યાસ કરેલો છે ને, એ કામ આવશે. નિર્વિકલ્પ થવા માટેનો જે પ્રાઇમરી જે ધ્યાનની વાત જે છે એ ત્યારે કામમાં આવશે, કેમ કે વિકલ્પો ઓછા કરીને શાંત ભાવે બેસવાની જે ટેવ પડી છે ને એ વખતે કામમાં આવશે. કેમ કે તમને પછી અંતરમાં આ વાત ઉગી છે ને એટલું તમને લગ્ની લાગી ગઈ છે, એ વખતે તમને પેલો નિર્વિકલ્પનો અભ્યાસ, નિર્વિકલ્પ થતા આવડે છે, શાંત બેસતા આવડે છે ને, એમાં તમારો આ વિકલ્પ સહિત હું ભગવાન આત્મા છું એ રીતે જવાનું થશે અને પછી બેનશ્રીબેને જે કહ્યું છે એ પ્રમાણે તમને અનુભવ થશે. એટલે બેનશ્રીબેને શું સરસ વાત કરી છે, વચનામૃતમાં એક વચનામૃત છે કે ગુફાના દ્વાર સુધી વાહનમાં જવાય, પણ પછી વાહન છોડી અને ગુફામાં વાહન છોડીને અંદર પ્રવેશ થાય, એટલે કે વિકલ્પ સહિત આત્માની સન્મુખતા થાય, આત્મા સુધી વિકલ્પ સહિત જવાય અને પછી એ વિકલ્પ બહાર રહી જાય છે અને આત્મામાં જવાય છે. હવે આત્મામાં કેવી રીતે જવાય અને મને કેમ અટકવું થાય છે એ માટે થઈને બેનશ્રીબેનના વચનામૃતનો વારંવાર વિચાર કરવા જેવો છે, વારંવાર વાંચવા જેવા છે. સ્વાનુભૂતિ દર્શન છે એમાં પણ એ વાત બેનશ્રીબેને ખૂબ આપી છે, એમાં સાદા શબ્દોમાં આખો માર્ગ જે છે એમાં તું ક્યાં અટક્યો છે પ્રભુ અને તારે કેવી રીતે પ્રગટ કરવો જોઈએ એની વાતો ઘણી આપી દીધી છે, બહુ સરસ વાતો લખી છે. અમે બેનશ્રીબેનના વચનામૃતનો સ્વાધ્યાય પહેલા કરી ગયા છીએ અને એના ઉપર તો ગુરુદેવના પ્રવચનોના 4 પુસ્તકો પણ બહાર પડ્યા છે અને પ્રવચનો પણ ઉપલબ્ધ છે સીડીમાંથી પણ, એ સાંભળવા જોઈએ. અને પછી સ્વાનુભૂતિ દર્શન છે એનો પણ અભ્યાસ કરવા જેવો છે એ પુસ્તકનો પણ. એટલે આખો દિવસ સતત એ ભાવ રહેશે. હા બેનશ્રીબેનના વચનામૃત પર ગુરુદેવના પ્રવચન, બેનશ્રીબેનના વચનામૃત પર ગુરુદેવના પ્રવચન બરાબર છે. અને બીજા સ્વાનુભૂતિ દર્શન છે એ તો પુસ્તક રૂપે છે, એમાં તો પ્રશ્ન અને જવાબ છે બેનશ્રીબેનના પૂછેલા પ્રશ્ન અને એની ઉપરના જવાબ. એટલે આ બધું છે ને એ પછી પ્રેક્ટિકલી ઉપયોગી થાય એવું છે. અને વધારે વાત તો પછી આપણે કોઈક વખત મળવાનું થશે તો વધારે બીજી વાત કરીશું, પણ સામાન્ય આ મેં તમને માર્ગ બતાવ્યો એમાં મુખ્ય વસ્તુ એ છે કે તમારે એક તો નિર્વિકલ્પ માટે થઈને અભ્યાસ કરવાનો છે, એટલે એ ધ્યાન દ્વારા નિર્વિકલ્પનો અભ્યાસ છે એ તમને ઉપયોગી થાય છે. કેમ કે કેટલીક વસ્તુ તમારે ડિસિપ્લિન લાવવા માટે કરવી પડે છે બેન, કેટલીક વસ્તુ આપણે ડિસિપ્લિન લાવવા માટે કરવાની હોય છે. કેમ કે આપણે આપણું મન છે ને એ ચંચળ છે અને ચંચળ મનને એક વખત કાબુમાં કરવા માટે એ ડિસિપ્લિન છે, એનાથી આત્મામાં જવાશે એમ નથી. આત્મામાં જવા માટે થઈ અને અભ્યાસ આ બીજો અભ્યાસ કરવાનો છે, દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરવાનો છે અને એ ભાવમાં રહેવા માટે થઈ અને સતત અંતરમાં આપણે આપણા સાથે લડવાનું છે કે ભાઈ આ હું ને આ હું કેમ નહીં, એટલે આખું ભાવ એ રહેશે અને પછી એક દિવસ એવો આવશે કે સમ્યક દર્શન થશે. ડિસિપ્લિન છે, કેમ કે એટલે જુદી જુદી જાતના ધ્યાન છે અને જુદી જુદી રીતે પહેલા શું કરવું પછી શું કરવું પછી આ બધું આખું પ્રેક્ટિકલ છે. ક્યારેક કદાચ હવે થવાનું હશે તો થશે, એક બે દિવસની શિબિર, ધ્યાનની શિબિર થવાની વાત કદાચ લેવાય અને એવું થશે તો જણાવીશું. તો પ્રભુ અનુકૂળતા હોય તો જરૂરથી આવશો. એ આખો વિષય, એ અનુભવનો વિષય છે અને પ્રેક્ટિકલ વસ્તુ છે, એમાં ઘણી બધી વાતો છે. પણ આ દરમિયાનમાં આપને મારી એક વિનંતી છે કે દ્રવ્ય સ્ત્રોતનો જેટલો બને એટલો અભ્યાસ, સત્સંગ, સ્વાધ્યાય કરતા રહેવું અને સાથે સાથે આ બેનશ્રી બેનના વચનામૃત ઉપરના ગુરુદેવના પ્રવચનો જરૂરથી સાંભળો અને વારંવાર સાંભળો, એ એટલું કરવાની ખાસ. થેન્ક યુ બેન, જય જિનેન્દ્ર પ્રભુ.